તારીખ 14/6/1982, પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 395 અને 396 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 63.
મલિન પરિણામ જે ભક્ત હતા તે અનાદિનો એટલો બળવાન થયો, તે રસની વિશેષતા અનુભવતા પોતાનો અનુભવ ન જીવી શકે છે, અથવા અનંત ગુણનું દળ છે એનો જીવ ભૂલે છે, મૂળમાં આમ બને છે. વિભાવૃષમાં જીવ એટલો લીન રહે છે, વિભાવૃષમાં એટલો તન્મય રહે છે કે આખે આખો અનંત ગુણ પરમેશ્વર પદ છે પોતે એને ભૂલે છે. તે વિભાવૃષને તૂટવાનું મટવાનું આ એક જ કારણ છે, આ એક જ ઉપાય છે, ચેતનનું ચૈતન્ય સ્વરૂપ ઓળખવું. પ્રથમમાં પ્રથમ પોતાના સ્વરૂપનું ચૈતન્ય સ્વરૂપનો નિર્ણય કરવો, ઓળખવું કહો અથવા નિર્ણય કરવો એમ કહું. પરિણામની પરંપરા નિર્ણય અનુસાર પ્રવર્તે છે. જેમ ઘરે જવાનો નિર્ણય કર્યો હોય તો પછી ચાલતા ભલે અનેક વિચારો કરવામાં આવે, પણ ચાલવાની દિશા, પગલાની દિશા ઘર તરફની રહે છે, કેમ કે એક નિર્ણયપૂર્વક ચાલવાનું શરૂ કર્યું છે. વિભાવરસ પણ ત્યાં સુધી છે કે રાગમાં અને રાગના વિષયમાં સુખનો નિર્ણય છે, ત્યાં સુધી પરિણામની ચાલ વિભાવરસ સહિત રહે છે. એ નિર્ણયને ઉઠાવીનો, આખા એ નિર્ણયનો નાશ કરીને અનંત સુખ સ્વરૂપ ચૈતન્ય રસ, આત્મા ચૈતન્ય રસનો કંદ છે એની ઓળખાણ થાય, અને એ ઓળખાણ પૂર્વક એનો જે અનુભવ થાય છે કે જે અનુભવમાં આત્મરસ ચૈતન્ય રસ અતિશયપણે વધુને પ્રગટ થાય છે, અને વિભાવથી વિરુદ્ધ એવો જે આત્મરસ તેના વધવાથી, તેના વધી જવાથી વિભાવરસ તે તૂટી જાય છે. વિભાવરસ મંદ પડે છે એમ નહીં કહેતા, વિભાવરસ તૂટી જાય છે એમ કહ્યું. તૂટી જાય છે એટલે એનો નાશ થાય છે, અથવા અલ્પ વિભાવ રહે છે તો પણ એ તૂટેલો વિભાવ છે. જેમ એક લાકડી હોય, સળંગ હોય અને તૂટેલી હોય તો એનો આધાર લઈ શકાતો નથી, પછી તૂટેલી લાકડીનો આધાર લઈ શકાતો નથી. નિવારક છે એ તૂટી ગયો છે એટલે નિરાધાર અવસ્થાને પ્રાપ્ત થાય. એ વિભાવને હુંપણાનો આધાર મળતો હતો, એ તૂટીને વિભાવ અલ્પ થાય તો પણ તે હું નહીં એવો એનો અનાદર અંદરમાં થાય છે. તેથી તે રસ જાણી શકતો નથી. જે વિભાવ રસનો ભેદજ્ઞાનપૂર્વક અનાદર થાય છે તે વિભાવ રસ જાણી શકતો નથી. માટે ચૈતન્ય સ્વરૂપની ભૂમિ ઉપર ઉભો રહીને તું વિભાવને તોડી શકીશ? વિભાવને તોડવાનો આ એક જ ઉપાય છે, વિભાવને તોડવાનો એ જ ઉપાય છે. એટલે એક જ ઉપાય છે કે અનંત ગુણ સ્વરૂપ, અનંત ચતુષ્ટય મંડિત જે આત્મ સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે, એમાં હું પણ એનો આધાર લેવો. આ હું છું એવો આધાર લેવો. એના આધારે પ્રેમન જે ચાલશે એમાં વિભાવને ચૂકવાનો ઉપાય થશે. બીજી કોઈ રીતે વિભાવ તૂટશે ને તૂટશે નહીં, એટલે નાશ નહીં થાય. નાસ્તિકથી વાત લીધી છે. સ્વભાવ ગુણ પ્રગટવાનું પણ આ એક જ કારણ છે, એમાંથી અનર્પિત નીકળે છે. તો સ્વભાવ ગુણ પ્રગટવાનું આ એક જ કારણ છે કે સ્વરૂપની, ચૈતન્ય સ્વરૂપની ભૂમિ ઉપર ઉભા રહેવું. ઉભા રહેવું એટલે એના આશરે પરિણમે, અથવા એમાં હું પણ થવું. થવું ભલે પર્યાય દ્વારા થશે, હું પણ થવું એવું ભલે પર્યાય દ્વારા થશે, પણ જેના આધારે હું પણ થાય છે એ મહત્વનો વિષય છે. રાગ અને પરપદાર્થમાં હું પણ આનો આધાર લેવાય છે. ત્યાં વિભાવરૂપ ઉત્પન્ન થાય છે, એ અનાદિથી ચાલુ છે અને તેને તોડવાનો આ એક ઉપાય છે. કે જ્યાં ખરેખર ત્રિકાળી અસ્તિત્વ સ્વભાવ છે, હું પણ કાંઈ એમને અત્યારથી કલ્પીને કરવું નથી, વાસ્તવિકતામાં આવવું છે. અનાદિથી અનંત, અનાદિ અનંત જ્યાં અસ્તિત્વ સ્વભાવ છે, હું પણ આ રૂપ સ્વભાવ છે, સત્તા સ્વભાવ છે, ત્યાં હું પણ આનો અનુભવ કરતા, અથવા જ્યાં પોતે છે ત્યાં પોતા પણ આનો અનુભવ કરતા વિભાવરસ છે એ તૂટી જશે. અને આ એક જ એને તોડવાનો ઉપાય છે. બીજો કોઈ વિભાવને તોડવાનો ઉપાય નથી. ત્રણ કાળ ત્રણ લોકમાં સામાન્ય રીતે બહુ જનરલ વિચાર કરવામાં આવે તો જગતના સમસ્ત પ્રાણીઓને પૂર્વકર્મનો ઉદય વર્તે છે. પોતાના સ્વરૂપથી અજાણ એવા સંસારી જીવો તે કર્મના ઉદય અનુસાર સ્વાભાવિકપણે જ પરિણમે છે. સ્વાભાવિકપણે પરિણમે છે એટલે શું? કે જાણે એને એમ પરિણમન કરવા જતાં કાંઈ બળ પડતું નથી, સહજપણે જ પરિણમે છે. સહજ પરિણમે છે એને સ્વાભાવિક પરિણમન કહેવામાં આવે છે. આ સર્વ સામાન્યપણે સંસારી જીવની સ્થિતિ છે. એ પરિસ્થિતિમાં ફેર ક્યારે પડે કે જો જીવ પોતાના કર્મરહિત નિષ્કર્મ એવા સ્વરૂપમાં સાવધાન થાય, તો સ્વરૂપને ઓળખીને એમાં સાવધાન થાય તો એના કર્મના ઉદય આશ્રિત જે પરિણમન છે એમાં ધક્કો લાગે, એમાં ફેર પડે. નહીતર કોઈ પણ પ્રકારે કર્મના ઉદય આશ્રય પરિણમન જે ધારા પ્રવાહપણે ચાલુ છે એમાં ફેર ન થાય. અને જેવા જેવા કર્મનો ઉદય છે તેવા તેવા વિભાવ પરિણામ થાય, અને ફરીને પાછા તેવા જ કર્મ બંધાય. પ્રેરણા કર્મ આપે છે, અને એ કર્મની પ્રેરણા જીવે બંધ કરવી પડે છે. અને એના માટે પુરુષાર્થની આવશ્યકતા. આમ વાત એજ ખરો પુરસાદ છે. પ્રેરણા અંદર થી થાય ને એમાં ઘસડાઈ જાય એ તો અપુરસાર્થવાન છે. એનાથી ભીન પડે, જુદો પડે, જાગૃત થઈને સ્વરૂપને સંભાળે ત્યારે એને પુરુષાર્થ કર્યો કહેવાય ને ત્યારે એને કર્મની પરંપરા અને વિભાવ પરિણામની પરંપરા મટે. નહીતર એના વિભાવ પરિણામની પરંપરા મટે નહીં. ચક્કરમાં નીકળી શકે નહીં ને અધોગતિમાં જાય. પરિસ્થિતિ શું છે કે જેમ જેમ જીવ કર્મને અનુસરે છે તેમ તેમ તેના પરિણામ વધારે નીચી કક્ષાના થતા જાય છે. એટલે ભગવાને મર્યાદા શિવોજ્ જ્ઞાનમાં જીવને પ્રસિદ્ધ કરી. મને મર્યાદા ભગવાને બાંધી નથી, અતિ પ્રસિદ્ધ કરી. કોઈ પણ જીવ જો સ્વરૂપને ન સંભાળી શકે એના ત્રસ પર્યાયના કાળમાં, તો એ જીવને 2000 સાગરમાં તો એકંદરી પણ આવી જાય. એની અધોગતિ કેવી થાય કે 2000 સાગરમાં તો એકેન્દ્રીમાં જાય કે જ્યાંથી એને અનંતકાળે નીકળવું મુશ્કેલ પડે. આ પરિસ્થિતિ થાય. એટલે કર્મની પ્રેરણાને પ્રવૃત્તિ કરવાની કોઈ પણ પ્રેરણા તે કર્મની પ્રેરણા છે. તે પ્રેરણાને હરગી જ અનુસરવું નહીં. પોતાની શક્તિ જેટલી હોય એનાથી એનો સામનો કરવો, એનું નામ પુરુષાર્થ છે. પ્રેરણા સિદ્ધભાઈનો ખાસ છે. હું એમ પૂછું તમે આમ કેમ કરો છો, તો કે મને પ્રેરણા છે માટે કરું છું. બધી પ્રેરણા થાય એમ હું કરું છું. અહીંયા એમ વિષય છે કે પ્રેરણા થાય એમ ન કરવું. અંદરથી પ્રેરણા થાય તેમ ન કરવું, કેમ કે એમાં ઘસડાઈ જવાથી, પ્રેરણાને અનુસરી જવાથી નિયોગની ધ્યાન રાખવું. નિગોદની ખાણ એવડી મોટી છે કે જેમ કોઈ ખાણમાં પડે તો જીવતો નો હાથમાં આવે પણ મરદું હાથમાં ના આવે, એવી ઊંડી ખાણ છે. એટલી બધી ત્યાં પરિસ્થિતિ ખરાબ છે કે જેનું કોઈ વર્ણન થઈ અચિંત દુઃખનો વિષય છે. જેમ આત્મ સ્વભાવ અચિંત સુખનો વિષય છે એમ નિગોદાદીના ભાવનું દુઃખ એ અચિંત દુઃખનો વિષય છે. એને જીવ ચિંતવી ન શકે એટલો બધો એ ખરાબ દુઃખનો વિષય છે. દુઃખનો સ્વભાવ છે. અનંત અનંત સુખ આત્મામાં છે તો આ બાજુ અનંત દુઃખ વિભાવમાં છે. આ પરિસ્થિતિ છે. શું કહે છે કે તું ચૈતન્ય સ્વરૂપની ભૂમિ ઉપર ઉભો રહીને ચૈતન્યના આધારે સ્વરૂપના આધારે તું વિભાવને તોડી શકીશ. વિભાવ તોડવા માટે તું ચૈતન્ય સત્તા ઉપર ઉભો રહ્યા વિના, ચૈતન્ય સત્તાનો આધાર લીધા વિના તું વિભાવના વિષયનો ત્યાગ કરી તો તારો વિભાવ છૂટશે. એ હું ભગવાને જ્ઞાનમાં જોયું નથી, પ્રસિદ્ધ કર્યું નથી, કેમ કે વસ્તુ સ્થિતિ એવી નથી. બહુભાગ જીવો એ રીતે અનુસરે છે કે આ જે તે વિષય નજીક આવે છે અને તે તે સંયોગ પ્રસંગ અનુસાર આ જીવને વિભાવ થાય છે માટે લાવને તેવા પ્રસંગને છોડી દઉં, એટલે મને વિભાવ ન થાય તેવા તેવા કહે છે કે એ રીતે કદી વિભાવ મટતા નથી. વિભાવ મટાડવાની એ વિધિ નથી, એ પદ્ધતિ નથી. વિભાવ મટાડવાની પદ્ધતિ એ છે કે વિભાવ રહિત એવો જે અનંત આત્મ સ્વભાવ છે એના હોવાપણાનો અનુભવ કરવો, એની હૈયાતીનો અનુભવ કરવો, એને સત્તાનો આધાર લીધો એમ કહેવામાં આવે છે. એની હૈયાતીનો અનુભવ કરવો કે હું આવો છું એવું અનુભવમાં આવતા જે સ્વભાવમાં વિભાવ નથી એનો રસ વિશેષ પ્રગટ થાય છે, અનુભવ રસ આવે છે, અને વિભાવ રસનો મૂળમાંથી ક્ષય થાય છે. એ એક જ એનો ઉપાય છે, અને ત્રણ કાળમાં બીજો ઉપાય નથી. વિભાવમાં ઉભા ઉભા વિભાવ નહીં તૂટે, મંદ થશે કદાચ તે નિર્ણય કર્યો હશે કે આ બધું છોડી દઉં, અને એમ પણ નિર્ણય કર્યો કે મારે વિભાવ કરવો જ નથી, કરવું જ નહીં ને વિભાવ, રાગ માત્ર મારે કરવો નથી. એ પણ એક રાગ થયો ને, મારે રાગ કરવો નથી એ પણ એક રાગ થયો. એટલે તું વિભાવમાં જ હજી ઊભો છો, રાગ નહીં કરવાનો રાગ તે પણ વિભાવ છે. એ રાગમાં ઉભા ઉભા વિભાવમાં ઉભા ઉભા વિભાવ નહીં તૂટે. હા, એવા પરિણામથી કદાચ તને તે વિભાવની મંદતા થશે, એટલો ફેર તને દેખાશે, પણ એ ફેરની અંદર તું છેતરાઈ જાય નહીં. આ રીત બરાબર લાગે છે, જો ફેર પડી ગયો, મને ફેર પડી ગયો નક્કી વાત છે. બીજી રીતે છેતરાય છે આપણા લોકોનો દ્રષ્ટાંત જોઈએ. આપણે ત્યાં શાસ્ત્રના સ્વાધ્યાય આદિનો તત્વજ્ઞાનના વિચાર વિમર્શનો વિશેષ પ્રસંગ છે, વાંચન સાંભળવું ચિંતન મનન કરવું વગેરે. ત્યાં સામાન્ય રીતે અનેકવિધ પ્રકારે એના ન્યાયો આવે છે. જ્ઞાનની રાગની એટલે વિચારની પ્રવૃત્તિ એમાં ચાલ્યા કરે છે, અને કસાય મંદ રહે છે, તીવ્ર કસાય થતો નથી. વળી ક્યારેક તીવ્ર કસાયના પ્રસંગ થાય ત્યારે પણ, ઉદય આવે ત્યારે પણ, જીવ તત્વજ્ઞાનના વિષયમાંથી કોઈને કોઈ એક ન્યાયનો વિચાર કરીને તીવ્ર કસાયમાંથી જતો પણ અટકે છે અને કસાય મંદ રહે છે. જીવ છેતરાય છે એવી રીતે શું થાય છે કે તત્વજ્ઞાનનો વિચાર કરે છે જીવ, ત્યારે એનો કસાય તીવ્ર નથી હોતો પણ મંદ થાય છે. મંદ કસાયમાં તત્વજ્ઞાનનો વિચાર થાય છે. વળી ઉદયમાં કોઈ તીવ્ર કસાયના પ્રસંગો ઉત્પન્ન થાય ત્યારે તેવા ઉદયના કાળમાં જે તત્વજ્ઞાન એ સમજ્યો છે એમાંથી કોઈને કોઈ એક ન્યાયનો વિચાર કરે અને તીવ્ર કસાયમાં ન જાય, અટકી જાય. ત્યારે ત્યાં એમ છેતરાઈ જાય કે જો મને જ્ઞાન શું છે ને, એટલે મને વિચાર પણ તત્વનો આવ્યો અને કસાય પણ તીવ્ર ન થયો. જો મને આવું જ્ઞાન નહીં થયું હોત અથવા પહેલા નહોતું ત્યારે આવા પ્રસંગમાં મને તીવ્ર કસાય થતો હતો, જેમ કે નુકસાન થયું, ગોડાઉન ભરી ગયું. શું થયું? માલનું ગોડાઉન થઈ ગયું. માલનું ગોડાઉન થઈ ગયું ત્યારે નુકસાન તો થયું. નુકસાન શું ત્યારે એમ વિચાર કરો કે જે થવાનું હતું એ જે કાંઈ થવાનું હતું તે થયું. આપણને નુકસાન થવાનું નિશ્ચિત હતું એટલે એ નુકસાન થઈ ગયું. હવે જે વસ્તુ નિશ્ચિત હતી એમાં શું ફેર પડે? કાંઈ ફેર ન પડે. એમ વિચારતા એનો કસાય તીવ્ર ન થાય, મંદ પડી જાય. એને એમ લાગે કે મને પહેલા આવું જ્ઞાન નહોતું ત્યારે આવું નુકસાન થાત અથવા થયું હોત અથવા થતું જોવું ત્યારે મને ઘણું દુઃખને આપતા થતી હતી. મારો પ્રસાય વધી જતો હતો. આમ ન કર્યું ને તેમ ન કર્યું ને ફલાણું આમ કરવું જોઈએ ને આ વ્યવસ્થા આમ રાખવી જોઈએ ને આમ કરવું જોઈએ ને આમ કરવું જોઈએ. પછાડા કહે એ કસાય મંદ રહ્યો ત્યારે જ્ઞાન પણ થયું અને કસાય પણ ઘટ્યો. અને જ્ઞાન નો તો એ લક્ષણ છે કે કસાય ને મટાડે. માટે મને જ્ઞાન શું છે એવો ભ્રમ પણ કોઈ કોઈ જીવને થઈ આવે છે. હવે ક્યાં ભૂલ કરી આ વિચારવા જેવું છે. આમાણે ભૂલ શું કરી? એને તો વિચાર કર્યો અને કસાય તીવ્ર થવાને બદલે મંદ રહ્યો કે એમાં એની ભૂલ શું છે? કે ભૂલ એની એ છે કે એને ગોડાઉન મારું હતું જ નહીં એમ તો રાખ્યું જ નહીં. નુકસાન મને થયું છે એ રાખ્યું. કોને નુકસાન થયું? નુકસાન નહીં તો એ કાળે થવાનું હતું ને થઈ ગયું હશે. થઈ ગયું. સમાધાન પણ જૂઠું કર્યું. એને એનાથી ભીન પડવું જોઈતું હતું. એના બદલે મને નુકસાન થયું એ વાત તો એને ઉભી રાખી છે અને એ પકડીને એને કથાય મંદરાય છે. તો એને ભલે કોઈ એક શાસ્ત્રનો ન્યાય પકડ્યો હોય તો પણ મૂળમાં વસ્તુના સ્વરૂપનું ખૂન કર્યું છે. તેથી એની એવી સંતોષ લેવાની વૃત્તિ એ ખોટો રસ્તે છે. એને નુકસાન વધુ થયું છે. આત્મિક દ્રષ્ટિએ એને નુકસાન વધારે છે. આવો પ્રકાર છે. માટે આપણે કે જેવું તત્વજ્ઞાનના ક્ષેત્રમાં ઊભા છીએ તેમણે પણ બહુ સાવધાનીથી ને સંભાળથી ચાલવા જેવું છે. 2, 5, 25, 50, 100, 500, 1000 ન્યાયો આવડી જાય એટલે કાંઈ એનો નિવેડો આવ્યો છે એમ છે. ત્યાં મૂળ વાત લીધી છે કે મારે વિભાવમાં ઉભા ઉભા તને વિભાવ નહીં તૂટે મંદ થશે. એ મંદતા કદાચ આ ભાવ પર્યંત જળવાઈ પણ રહેશે. અનેક પ્રસંગોમાં એને જે કાંઈ શાસ્ત્રાદિનું જ્ઞાન છે ન્યાયો છે એ સંબંધીનો વિચાર વિમર્શ છે એનાથી એને કસાયની મંદતા રહ્યા કરશે અને તેના ફળમાં દેવાદીની ગતિ પણ મળશે. કસાય મંદિરે તો એનું ફળે એના અનુસાર આવે ને. એટલે જુઓ એમ કે કસાય મંદિરોને હલકી ગતિમાં ન ગયો પણ એ તત્કાળ પૂરતું એનું ફળાયું. એને જે કાંઈ દેવની ગતિ થઈ એ જે તે મંદ કસાયના પરિણામ થયા એટલા પૂરતી થઈ. પછી દેવ ગતિમાં એ ભૂલી ગયો. જે તત્વજ્ઞાન શીખ્યો તો એ બધું ભૂલી ગયું. કેમ કે ત્યાં જાત જમાવે જે જુદી જાતની હતી એના પ્રસંગ જ ફરી ગયો આખો. ઊન લઈને ગયો એટલે ખમા 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 બધા કરવા માંડ્યા. એને એમ થયું હું કાંઈ છું અહીંયા હું કાંઈ ખલાસ થઈ ગયો. તેથી વર્તમાન સંયોગોને અનુસરીને તીવ્ર માનના તીવ્ર રાગના તીવ્ર માયાના તીવ્ર લોભના પરિણામ કરે છે અને પાછા એકેન્દ્રિય વિચાર ગતિમાં એનું પરિભ્રમણ ચાલુ રહ્યો છે. બહુ મુદ્દાની વાત એ લીધી આમાં કે જીવનું સંસાર પરિભ્રમણ કસાયની મંદતાથી મટતું નથી. ચાર ગતિનો જે પરિભ્રમણ છે એ કસાયની મંદતા દ્વારા મટાડી શકાતું નથી. કદાચ કસાયની મંદતા થાય છે તો એનું ફળ પણ આવે છે, દેવા દિવ્યતિ વગેરે, પણ તેથી કાંઈ ભવભ્રમણનો નાશ થાય છે એમ બનતું નથી. એ રીતે જીવને ભૂલવાના જે અનેક ઠેકાણા છે, એ ન ભૂલે એને માટે સાચા દેવ ગુરુ શાસ્ત્રનો જે ઉપદેશ છે એ એક જ એને ખરેખર સાચા રસ્તે ચડવાનું કારણ બને. જો હિત બુદ્ધિ એ ઉપદેશને અનુસરે તો એ તત્વનો પામવાનો પાત્ર એટલે અધિકારી થાય છે, અને અધિકારી થાય ને કોઈ પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ થાય તો એ મોક્ષ માર્ગમાં બહુ જ સહેલાઈથી સરળતાથી પ્રવેશ પામી શકે. બાકી તો અધિકારી થયા વિના સત્પુરુષનો યોગ પણ કાર્યકારી થતો. શાસ્ત્રાદી જીવને અધિકારી થવામાં નિમિત્ત છે, ત્યાં તો એમ લીધું છે, પ્રત્યક્ષ સદગુરુની વિશેષતા બતાવે છે, પણ પામવા માટે તો પ્રત્યક્ષ સદગુરુનો યોગ જોઈએ એમ લીધું છે. પણ એનો અર્થ એ પણ થાય છે કે જો અધિકારી ન થયો હોય તો યોગ પણ અયોગ થઈ જાય, એ પરિસ્થિતિ છે. ત્રણ લોકને જાણનારું તારું તત્વ છે, તેનો મહિમા તને કેમ નથી આવતો? પ્રશ્ન જ કર્યો છે જોર આપવા માટે કે આટલું તારું સામર્થ્ય છે, કોઈ પણ પરપદાર્થની સમીપ ગયા વિના, ક્ષેત્રથી ભલે ગમે તેટલો દૂર પદાર્થ હોય અને કાળથી પણ ભલે ગમે તેટલો દૂરવર્તી પદાર્થ હોય, તો પણ તું તારામાં રહીને ક્યાંય જવાની ઉપાધિ કર્યા વિના, અરે ઉપયોગને ફેરવા વિના એ બધું તું જાણી લે એવી તારી શક્તિ છે, એ શક્તિનો તને મહિમા કેમ નથી આવતો? આમ પ્રશ્ન કરે છે. આટલી બધી તારી શક્તિ છે એનો તને મહિમા કેમ નથી આવતો? એક દિવસમાં 500,000 મળ્યા હોય તો એને એમ થાય કે આ મહિનાના કેટલા ને વર્ષના કેટલા, શું તો હિસાબ કરવા માંડી જાય. આવી રીતે આવક થાય તો ક્યાંય હું પોળો ને ચીરી નાકડી એવી થઈ જાય. આમ
થાય
એનો કઈ વિચાર નથી, એના સામર્થ્યને સંભાળતો નથી, અને દીન થઈને નીચ પદમાં ઉચ્ચ પદ માનીને રાજી રાજી થાય છે. આમ અનુભવ પ્રકાશમાં દ્રષ્ટાંત આવે છે. એક માણસ રાજા હતો, દારૂ પીધો, રાજા હું તો પીએ છે, અને ગરમી વધે દારૂ પીએ એટલે શરીરમાં ગરમી વધે, ગરમ પદાર્થ છે એટલે ગરમી વધે, નીકળ્યો બહાર લથડિયા ખાતો 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 એખવાડનું ખાબુ થયું તો એમાં પીડ્યા પીડ્યો એટલે લાગ્યું ઠંડુ, સારું લાગ્યું, આથી જ થઈ ગયા મને અહીંયા છાતા ઉપજે છે. પણ તું રાજા જેવો રાજાના એખવાડના ખાબોચિયામાં તું ઠીક માન, આ નીચ પદમાં ઉચ્ચ પદ માનીને રાજી થવાની વાત છે એ મને શરીર સારું મળ્યું, મારી તંદુરસ્તી સારી છે, વળી મને બધી અનુકૂળતાઓ છે, કાંઈ તકલીફ છે નહીં,
રાજાના દાખલા છે.
કુટુંબ પરિવાર બધા અનુકૂળ છે, હજી મારું જ ઘરમાં હાલે છે, બીજાનું હાલતું નથી. આ એક બહુ મોટી વાત છે, મારું હાલવું જોઈએ અને બીજાનું હાલવું જોઈએ. બધું અનુકૂળ છે, ચારે કોર બધું અનુકૂળ છે. એને નીચ પદમાં ઊંચ પદ માન્યું. આ રાજાનો દાસ છે, ચૈતન્ય રાજા. ત્રણ લોક નો નાથ છે એ નીચ પદમાં ઠીકપણું માણીને હોંશું કરે છે, હોંશ કરે છે. છોકરાના લગ્ન આવે, દીકરીના લગ્ન આવે, બે પૈસા હોય, વેલા વેલા કઈ ખરા મળ્યા હોય અને દેખાડી દેવું હોય કે અમે પણ ગામને બધાને સમાજને પ્રસંગે દેખાડે ને અમથોમ થતો સારો ન લાગે. આ બધી પરિસ્થિતિમાં એને એવી હોશ થાય, એવી હોશ થાય, એવી હોશ ઉપડે કે ત્રણ લોકના નાથને એ ક્યાં ફટકે છે એની એને ખબર પડતી. તને આ બધો જગતનો મહિમા આવે છે પણ તને તારો મહિમા કેમ નથી આવતો? આત્મા પોતે સર્વસ્વ છે, પોતામાં જ બધું ભરેલું છે. આ આત્મા છે એ પોતે જ પોતાના માટે સર્વસ્વ છે અને એના અનંત ગુણો પરિપૂર્ણપણે પોતામાં જ ભરેલા છે, બધું ભરેલું છે. પોતાના માટે સર્વસ્વ છે અને એના અનંત ગુણો પરિપૂર્ણપણે પોતામાં જ ભરેલા છે, બધું ભરેલું છે. એને કોઈ પણ પ્રકારે કોઈ પણ પ્રસંગમાં કોઈ પણ પર વસ્તુની ઓછિયાળ કરવી પડે એવું નથી. એટલા માટે એનામાં બધું ભરેલું છે એમ કહેવામાં આવે. મૂળ મુદ્દાની વાત તો એટલી છે કે જીવને જો સુખાનુભવ થાય, સુખનો અનુભવ થાય તો એને કાંઈ જોતું. અને બીજું પણ જે કાંઈ કરે છે સુખ પ્રાપ્તિ માટે કરે છે, પણ વાત તો સુખ પ્રાપ્તિની છે, આશા સુખની. માનેલું સુખ તો સુખ નથી, એ તો આભાસ છે સુખનો, એટલે દુઃખ છે. દુઃખમાં સુખ માન્યું છે એટલે એનો અનંતકાળનો પ્રયત્ન અત્યાર સુધી સફળ થયો નથી, વ્યર્થ જાય છે, દુઃખ ઉત્પન્ન થાય છે. સુખના સ્વરૂપમાં ભૂલ છે એટલે સુખનો નિર્ણય એ ખોટો કર્યો છે. સુખની જાત સુખાણી નથી અને સુખનું સ્થાન એને જાણ્યું નથી કે આ સુખ ક્યાં રહેલું છે, આવી જાતનું સુખ છે ક્યાં એ એને જાણ્યું નથી. જાણ્યું જ્યાં એને માન્યું છે ત્યાં છે નહીં, અને જે જાતનું એ સુખ ગણે છે કહે છે તે સુખ નથી પણ દુઃખ છે. એટલે કોઈ રીતે એને તૃપ્તિ ને શાંતિ થતી. અહીંયા કહે છે કે આત્મા પોતે જ સર્વસ્વ છે, પોતામાં જ બધું ભરેલું છે. આત્મા આખા વિશ્વનો જ્ઞાતા દ્રષ્ટા અને અનંત શક્તિનો ધરનાર છે. તેનામાં શું ઓછું છે? બીજો પ્રશ્ન કર્યો. અમારામાં શું ખામી છે? તો બતાવો. એમ કે એમ કહે છે કે અનંત ગુણ ભંડાર એવા પરમાત્મ સ્વરૂપમાં પરમેશ્વર પદમાં શું ખામી છે? કે કાંઈ ખામી પોતામાં જ બધું ભરેલું છે, બધું ભરેલું છે એટલે પૂરું સુખ ભરેલું છે, અને આખા વિશ્વનો જ્ઞાતા દ્રષ્ટા છે, સમસ્ત વિશ્વને વિતરાગ ભાવે જાણી લઈએ, અપેક્ષા રાખીને નહીં પણ વિતરાગ ભાવે જાણી લઈએ, સાક્ષીપણે જાણે એવું એનું જ્ઞાન દર્શનનું સ્વરૂપ છે. અને એ સિવાય પણ એ અનંત 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 શક્તિનો એ ભરનાર છે, એના સામર્થ્યને કોઈ સ્પર્શી શકતું નથી. આ અસ્તિત્વ સ્વભાવ છે એ અનંત છે. આત્માની હસ્તીને હૈયાતીને કોણ મટાડી શકે કે કોઈ રીતે મટાડી શકાતો નથી. અનંત દુઃખ પડે, શરીર હડે ને એના શરીરના અવયવો કાપી નાખવા પડે, હાથ પગ બધું કાપવા માંડે. આત્માની હૈયાતીને શું થાય? એની હૈયાતી એવી નહીં રહે છે, એમાંથી એક પ્રદેશ કોઈ ઓછો કરી શકતો નથી. એવો અનંત શક્તિનો ધરનાર છે જેનું માપ નથી, છેડો નથી, એવી શક્તિનો એ ધરનાર છે. તેનામાં શું ઓછું છે? તેનામાં કાંઈ ઉણપ છે? કોઈ ક્ષતિ નથી, કોઈ ઉણપ નથી, સર્વગુણ સંપન્ન છે. પોતે પરમાત્મા પ્રભુ પરમેશ્વર સર્વગુણ સંપન્ન છે, કાંઈ એનામાં ઓછું નથી. બધી વૃદ્ધિ તેનામાં જ છે, સર્વવૃદ્ધિ છે. એને કોઈ તો પછી બહારની વૃદ્ધિનું શું કામ છે? જગતની કહેવાતી સંપત્તિ વૃદ્ધિ સિદ્ધિ, એ વૃદ્ધિ સિદ્ધિનું એને કાંઈ કામ છે? એને જેને જગતની વૃદ્ધિ સિદ્ધિનો મહિમા છે, એની પાછળ જેની દોડ છે, એને તો આયા નકામી ચીજ કરીને કાઢી નાખવામાં આવે છે. એ આત્માને કોઈ કામની ચીજ નથી. તેના દ્વારા આત્મા કોઈ કામ કરતો નથી, કોઈ કામ લઈ શકતો નથી, કોઈ કામ એને કોઈ કામમાં આવે એવી બહારની ચીજ છે. બધી વૃદ્ધિ તેનામાં જ છે, તો પછી બહારની વૃદ્ધિનું શું કામ છે? તો પછી બહારની વૃદ્ધિનું કાંઈ કામ નથી. એ પ્રશ્નાર્થ એટલા માટે દીધો છે કે કાંઈ કામ એનું નથી. કાંઈ તો સંસારીજી એમ કે છે કે બદલે ને પગલે મારે સાધનો જોઈએ, એક એક પગલે એક એક ડગલે મને મને મારા અનુકૂળતાના સાધનો મળે તો હું મને ફાવે હું રહી શકું ને જીવી શકું ને નથી શકું ને ટકી શકું, નહીં તો મારી હાલત બગડી જાય. આ પરિસ્થિતિ છે એનું એક ધડાકે એમ કે છે કે તું એવો પરિપૂર્ણતારા સ્વરૂપથી હું કે બહારના કોઈ સાધન વિના તું જીવી શકે હું. જેની બહારના પદાર્થોમાં કુતૂહલતા છે તેને અંદરની રૂચિ નથી. બહુ સારો વિષય. માણસને એમ લાગે છે કે આ કુતૂહલ પણ એમાં શું આપણે મોટો દોષ કરીએ છીએ. માર્મિક વિષય અહીંયા મૂકી દીધો છે. જેમ મને સાપનો રોજ વાંચે છે એમાં કોઈ સમાચાર વિશેષ કુતૂહલતા વાળા હોય એવું હેડિંગ બાંધ્યું હોય, બધું ભૂલી જાય. એક વાત કેટલી કેટલી જિજ્ઞાસા થઈ વાંચે તે બધું ભૂલી જાય. હવે અહીંયા એમ કહે છે કે બહારના પદાર્થોમાં અથવા બહારના પ્રસંગોમાં જેને કુતૂહલતા છે તેને અંદરમાં આત્માની રુચિ નથી એમ કહે છે. જેને આત્માની રુચિ નથી એને આત્માનો પુરુષાર્થ કોઈ દિવસ જાગૃત થાય નહીં. જેને આત્માની રુચિ અને એનો અનુસરતો પુરુષાર્થ નથી તેને કદી આત્મ પ્રાપ્તિ રૂપ સમ્યક દર્શન થાય. આ મુશ્કેલી છે. સાપુમાંથી એમાં આત્મા ખોવો પડે એમ કે છે. સાચી વાત છે. આપણે છોડી દેવું જોઈએ કે નહીં એવી વાત જલ્દી. માજન તો મારા મા બાપ પણ મારી સીધે નહીં કરે. સાપુ ન વાંચવું એ વાત બરાબર છે, પણ મારે ન વાંચવું એ જરા વિચારવા વાળી વાત છે. લોકોને ન વાંચવું જોઈએ, તમારે ન વાંચવું જોઈએ, કેમ કે આ સિદ્ધાંત સાચો છે. પણ મારે વાંચવું ન વાંચવું જોઈએ એ જરા વિચાર કરવો પડે. આમ છે તકલીફ પડે. ક્યાં તકલીફ પડે છે કે પગ નીચે રેલો આવે છે ત્યાં તકલીફ પડે છે. આવી વાત છે. બહુ બહુ સરસ છે, બહુ સારી વાત છે. કુતૂહલતા એટલે શું છે? એને અધિકાર લાગ્યા કરે છે. પરિણામ કેમ ખેંચાય છે બહાર? માણસને જરૂરિયાત હોય તો તે ચીજ માગે, જેમ કે તરસ લાગી હોય તો એ પાણી માગે, ભૂખ લાગી હોય તો એને ખોરાક જોઈએ, ઠંડી પડતી હોય તો એને ઠંડી ઓછી લાગે એવા સાધનો લાગે. ત્યાં તો ઠીક છે કે જ્યાં એને સહનશક્તિનો સવાલ છે ત્યાં તો હજી એમ કહે છે કે એને એ જાતનો રાદાદી થઈ આવે અને ક્ષમની ગમ્યું છે. પણ જે ચીજ તારી જરૂરિયાતની નથી, તને લાગતી ઓળખતી નથી, એમાં તારી જે કુતૂહલ છે ને તારા પરિણામ જાય છે, તો એની પાછળનું વિજ્ઞાન એ છે કે તને જગતના આખા જગતના પદાર્થોની એટલી અધિકાર રાખી છે કે પરિણામ તારા એવી રીતે ત્યાં ખેંચાય છે વગર જરૂરે ખેંચાય છે કે તું આખા આત્માને ભૂલી જાય છો. આખા આત્માની રીતિનો એમાં હ્રાસ થાય છે, ઘાત થાય છે. જો વગર જરૂરિયાતના પરિણામમાં કુતૂહલ થઈને તું એટલો બધો પ્રવર્તે તારો પૃથ્વીને પુરુષાર્થનો નાશ થાય, તો જરૂરતના વિષયમાં તો તું કોઈને ગણવાનો નથી. માણસ કહે છે ને એવા દુકાળ પડેલા કે માં છે એના દીકરાના હાથમાંથી રોટલી ઝૂંક રોટલો ઝૂંકીને ખાય, અને એક મનુષ્ય બીજા મનુષ્યને મારીને એનું લોહી પીએ. આવા દુષ્કાળમાં આવા બધા દાખલાઓ બનેલા છે. આ બનેલા દાખલાઓ છે. શું એનો અર્થ છે? કે જો કુતૂહલમાં તું પણ આત્માને ખોવા તૈયાર છો, તો જરૂરિયાતમાં તો તું ખૂન કરવા તૈયાર છો. પણ એ પ્રસંગ આવ્યો નથી એટલે તને એનો ખ્યાલ આવતો એટલે સારો દેખાશે. આટલી વાત કેમ કે જરૂરિયાતના વિષયમાં તું ઉલઝીને આટલો પડે છો, તો વગર જરૂરિયાતના વિષયમાં તું શું નહીં કરે? એમાં કાંઈ કહેવાની વાત રહેતી આ પરિસ્થિતિ. બહુ સારો વિષય લીધો છે. માટે જગતના સંયોગોને સંગ પ્રસંગને જાણવાની કુતૂહલતા આત્માને ખાતર છોડી દેવી, છોડી દેવી. એક વાર એને બધેથી ગેરહાજરથી જવું જોઈએ. જો ભલું કરવું હોય તો આત્માને, બાકી હેરાન થવું હોય ચાર ગતિમાં તો કે છે લેર તોર છું, કોણ તને ના પાડે છે? એમાં તો કોઈ રોકનાર છે. આમ વાત છે. આપનું વાંચ્યું દેખાય સાધ સામાન્ય રસ્તો, રેડિયો માણસ સાંભળે છે, અત્યારે ટીવી જુએ છે, બધું છે, કુતૂહલ જ છે, બીજું કાંઈ છે એ કુતૂહ. મહા પ્રકાર જુદા જુદા અનેક હોય, કુતુહલ ના પ્રકાર અનેક હોય શકાય છે, પણ એ કુતુહલ છે બહાર નું જેને કેટલી અનુભવ પૂર્ણ વાણી છે, એને અંદર ની રુચિ નથી. અમે એમ જોઈએ છીએ પોતાની રુચિ ને અનુભવ છે એને એનો ખ્યાલ આવે છે, ઓલાને તો ખ્યાલ આવતો નથી. એ તો એમ છે કે આમાં હું હવે ગામના સમાચાર વાંચ્યા કે દેશના વાંચ્યા પરદેશના વાંચ્યા એમાં હું વાંધો. ઇન્દિરા રેગન ને મળવા જાશે કે નહીં જાય એમાં આપણે વાંચ્યું, એમાં નુકસાન શું, એમાં આપણને શું નુકસાન કે તમે શું જરૂર, ઘરે તો કોઈ વાળું કરવા આવવાનું નથી, વાળું કરવા એટલે રોટલા ખાવા. તારી પાસે રોટલા માગે તો તું ઉપાધિ કર, મારે દેવા ક્યાંથી રોજી છે, પણ હવે તારા ઘરે કોઈ આવતું નથી, અને અમથો અમથો ફલાણું શું ફલાણું શું. એમાં આખો આત્મા ખોવાનો પ્રસંગ છે, એ વાત છે, આખો આત્મા એમાં ખોઈ નાખવાનો પ્રસંગ છે. એક વાર તો જેને આત્મકાર્ય કરવું છે એને આ બધા પ્રકારના કુતુહલને નિર્મૂલ્ય ગણીને એની કોઈ કિંમત નથી એમ ગણીને એને છોડી દેવા, એની કિંમત રાખીને હાથ કરીને છોડે એમ પણ નહીં, તો વળી પાછો ક્યારેક ચાલુ કરી દેશે એનો પત્તો લાગશે. ભાઈ રાજકારણમાં તમારી જેમ જોતા બહુ રાજકારણમાં નથી, રાજકારણ છોડી દીધું પણ છાપા ન છોડ્યા. શું કર્યું કહેતા તા તમે નહીં છોડ્યા, હવે છાપા ન છોડ્યા એટલે ઘણી સાત ઊંડળીઓ પૂછો સાત પૂંછડીઓ ઊંડે હોય ને એવી મારી સ્થિતિ હતી. ફલાણાનો પ્રેસિડેન્ટ, ફલાણાનો આમ, આ સંસ્થામાં આમ, આ સંસ્થામાં આમ, ઘણી પૂંછડીઓ હતી બધી કાપી નાખી છે. હવે પછી ઉગવાની શરૂ થઈ છે કહેતા હતા, પણ થાય જ ને થાપા વાંચો તો થાય. મને નવાઈ લાગી રાત ક્યાંથી વળી પૂંછડી ઉગવાની શરૂઆત થઈ તો કે હું થાપા વાંચવાને મેં છોડ્યા નથી. અરે મારે ભારે કરીને તમે કીધું, મને શું ખબર નહીં કરતો કે બીનું કીધું હોત કે આ થાપા વાંચવાનું અનિષ્ટ છે એના જેવડું બીજું કોઈ મોટું અનિષ્ટ તમારા માટે તો નથી. હું તમારે સુગાનીજી છાપા વાંચતા, સુગાનીજી છે છાપું વાંચે, હું ત્યાં સમજડ આવે તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ને એવું કંઈક આવતું હોય તો મગાવી દે, ઉપર ઉપરથી જોઈને મૂકી દે, ઉપર ઉપરથી જોઈને મૂકી દે, એવું કાંઈ રસ ન પડે, સામાન્ય જાણકારી કરી દે, પણ અંદરમાં આત્માને સાબુત રાખીને એ અંદરની પ્રવૃત્તિ ખોઈને જે લોકો બહારની પ્રવૃત્તિમાં પડ્યા છે એને બહારની પ્રવૃત્તિ ઘણી નુકસાનકારક છે. જેને અંદરનું સામર્થ્ય પૂરતું છે એને એટલું નુકસાન થતું નથી, વ્યક્તિંચિત થોડુંક તો એને પણ થાય છે. એ કઈ વાંચે છે પણ એના વાંચવામાં ફેર છે, એટલું નુકસાન તો હજી નુકસાનમાં ઉભા છે તો કાંઈક તો થાય ને, પૂરા નથી થયા અને કાંઈક નુકસાનમાં ઉભા છે તો કાંઈક તો થાય કે ન થાય, પણ એને અનુસરાય નહીં. એ કરતા હતા માટે આપણે કરવું એમ, કેમ કે એ કરતા હતા એમાં કઈ રીતે થતું હતું એ ખબર નથી, એ જાણતા હોય આપણે તો ઉપરથી કરતા હતા માટે આપણને વાંધો નહીં એમ લઈ લઈએ, તો આપણે તો આખા ને આખા ડૂબી જવાનું થાય એમ થાય. જેને બહારના પદાર્થોમાં કુતુહલતા છે, આ તો વિષય આવે ત્યારે નીકળે ને કુતુહલ આ વિશે છે કે સામાન્ય પરિણામ દેખાય બહુ તીવ્ર કસાય વાળા પરિણામ ન દેખાય તો પણ જીવના પરિણામમાં રુચિ એ બાજુની રહેલી છે, તેથી એવા પરિણામ થયા છે એની સામાન્યપણે જીવને ખબર હોતી નથી. અને એની જે બાહ્ય રુચિ છે એ પોષાયા કરે છે, બાહ્ય રુચિ એની પુષ્ટ થયા કરે છે અને તેથી એની અંદરમાં સિદ્ધાત્માની રુચિ મૂળમાં પ્રગટ થઈ નથી. આ તકલીફ થાય છે. તેથી ઓછામાં ઓછું ટૂંકામાં ટૂંકું જે કહેવામાં આવે છે કે આત્માને છોડીને બીજે ક્યાંય કોઈને મહિમા આપતો નહીં, એક તું મહિમા આપતો સત્પુરુષને આપજે, સદગુરુને આપજે, સદદેવને આપજે, સત્શાસ્ત્રને આપજે, બારમાં આપતો અને અંદરમાં તારા આત્માને આપજે. બસ આટલી વાત છે, આથી વધારે કોઈ નથી. એમને એક પત્રમાં લખ્યું છે પૂજાની અરે વિકલ્પ, આ શું તું જે તે નિયત સાથે પ્રવૃત્તિ કરે છે? આ વાત હું મંજૂર કરતો નથી તારે. કોને? વિકલ્પને કહે છે કે જો તું આવી રીતે જે તે નિયત સાથે પ્રવૃત્તિ કરો તો હું તારો નાશ કરી નાખીશ. શું કરીશ? હું તારો નાશ કરી નાખીશ. માટે જો તારે જીવવું હોય, તને કાંઈ જીવવાની આશા હોય તો સત્પુરુષના ચરણમાં લઈ જાય. સત્પુરુષ કે ચરણ ને મુજે લે લે, એટલે વિકલ્પ ચાલતો સત્પુરુષ નો ચાલજો, બાકી બીજા નો વિકલ્પ તો ચાલીશ તો હું તો હું તને રહેવા દઉં. અંતરબાહ્ય સ્થિતિ વિકલ્પ અંદરની રુચિ નથી અને અંદરની રુચિ અંદરમાં જવાતો નથી. આ એક અંદરમાં આત્મામાં ઊંડા ઉતરવાનો વિષય છે અને એ ઊંડા ઉતરવા માટે એની તીવ્ર રુચિ ઉત્પન્ન થવી અનિવાર્ય છે. અત્યંત રુચિ વિના, અભેદ રુચિ વિના કદી આત્મામાં અંતર્મુખ થઈને અભેદ અનુભવમાં વાય નહીં અને ત્યાં સુધી જન્મ મરણનું પરિભ્રમણ ન કરે. એના વિના એને હાલે નહીં એમ લાગે. આપણે વાય પદાર્થોમાં કોઈ ને કોઈ પદાર્થો વિના મારે ચાલશે નહીં એવું એને લાગ્યા કરે. એના વિના નહીં ચાલે. અથવા જેને છોડતા પણ વારંવાર તેના પરિણામ થઈ આવે એને સુખનું સાધન માને, એને જરૂરિયાતનું સાધન માને, એને એને રુચિ થઈ આવે. આમ તો રુચિના પરિણામ બહુ સૂક્ષ્મ છે પણ બહુભાગપણે સુખને અનુસરનારો એ પરિણામ છે. જ્યાં એને સુખ માન્યું છે ત્યાં એને રુચિ રહેશે. જ્યાં સુખ માન્યું હોય ત્યાં રુચિ રહ્યા વિના રહે નહીં. પુષ્પાર્થ પછી જે દિશામાં જેને એને જે પદાર્થની રુચિ હોય એ પદાર્થ પ્રાપ્તિ કરવાનો એને પુષ્પાર્થ ઉત્પન્ન થાય છે અને એ સિવાયનો બીજો એનો પુષ્પાર્થ નથી હોતો. એટલે એને અનુસરીને પરિણામ નહીં થાય છે. પુરુષાર્થનું અંદરની રુચિના અંદરનો પુરુષાર્થ પણ હોતો નથી, તેથી પરિણામ અંદરમાં એકાગ્ર થતા નથી અને આત્માને સુખ પ્રગટતું નથી. આમ તો આત્માને જે સુખ પ્રગટવું જોઈએ એ આત્મિક સુખની રુચિ હોય તો પ્રગટે અને આત્મિક સુખની રુચિ આત્માના અસ્તિત્વમાં રહેલું જે અનંત સુખ એના જ્ઞાનથી એના ભાષણથી એને એ રુચિ પ્રગટે છે. એને પ્રત્યે એને ભાષે કે સુખ મારા આત્મામાં છે તો એમાં એ બાજુ રુચિ થાય ને. પણ એ સુખની હયાતી ન ભાષે. અને બીજો જન અનાદિથી જે સુખ માનું છે એની હૈયાતી ભાષા કરે, એની હૈયાતી ભાષા કરે ત્યાં સુધી. એટલે એની રુચિ ફરી શકતી આમ થઈ શકે. વાંચું છે એમાં આપણે કોઈ દલીલ ન કરવું, પણ મારા ખ્યાલ ન થયું દલીલ ભાઈ. આપણે દેશનું અને દુનિયાનું શું થાય છે એ આપણે જાણવું જોઈએ. કેમ જાણવું જોઈએ? કે એ જાણવામાં કાંઈક અનુચિત થતું હોય તો ઉચિત કરવાનો કાંઈક આપણે પણ પ્રયત્ન કરવો, એવી આપણી એક ફરજ થાય છે. પછી ગામનું હોય, પ્રાંતનું હોય, દેશનું હોય કે વિદેશનું હોય, પણ આખી માનવ જાતને લઈને કોઈ માનવીયનું પણ અહિત થાય એવું કાંઈ ન થવું જોઈએ, દેશનું પણ અહિત થાય એવું કાંઈ ન થવું જોઈએ, ગામનું અહિત થાય એવું કાંઈ ન થવું જોઈએ. અને એમ થવામાં, એમ થતું રોકવામાં, અહિત થતું રોકવામાં આપણે ફરજ. પછી એમ જેવી પીડા વિના રહે એવું બધું આ જીવે અનંત વાર કર્યું છે. કેટલી વાર કર્યું છે? અનંત વાર કર્યું છે, છતાં જગતની પરિસ્થિતિમાં કાંઈ ફેરફાર થયો નથી. ઉલટાની અત્યારે પરિસ્થિતિ બગડી છે. જો સુધારકો સુધારી શકતા હોત તો દિવસે દિવસે પરિસ્થિતિ સુધારા વાળી હોત, બગડે જ નહીં, પણ એ તો પરિસ્થિતિ જોવામાં આવતી નથી. તેથી એવો વ્યર્થ પરિશ્રમ કરીને આત્માનું અહિત કરવા જેવું નથી. આમ છે એમાં આત્માનું અહિત છે. બીજા કોઈનું હિત તો તું કરી શકતો નથી, પણ આત્માનું અહિત તું કરે છે એમ લાગશે. માટે અહીંયા સ્વરૂપની રૂચિ ઉપર વજન છે. ત્રણ લોકને જાણનારું જે તારું તત્વ છે, એટલે કે અનંત શક્તિવંત જે તારું તત્વ છે, તેને ઓળખીને એની રુચિ અને મહિમા પણ પ્રગટવો જોઈએ. અને બહારના પદાર્થોની કુતૂહલતા અને રુચિ તારે છોડી દેવી જોઈએ. ભલે એકવાર બિલકુલ બંધ કરી દે એ બધું જાણવાનું, એમ નક્કી કરે કે જ્યાં સુધી મને સ્વરૂપની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મારે આ કુતૂહલથી દૂર રહેવું એ અનાવશ્યક છે. આવશ્યક નથી પણ જરૂર વગરની ચીજ છે. એમાં મને કાંઈ નુકસાન થવાનું નથી. આજથી બંધ રહે હું આજથી નહીં. આ થાપા વાંચવાનું હું તમે ઉપવાસ કરો તો પાંચ થકી કાઢું, પણ થાપું એક બી મૂકી શકું. આવી પરિસ્થિતિ બહુ ઓક્સિકેશન શું હોય છે આ બધું જે પરરુચિ છે, પર પદાર્થ ને પર રૂચિ દ્વારા સેવતા આત્મામાં ઘેર ઉભું થયું હોય છે. અને જીવ એક સાથે ઘેર મૂકી શકતો નથી. તેથી એમને કેમ થાપું વાંચ્યું એનો આ જવાબ બનાવી જાય છે કે ધીમે ધીમે જેને રીતિ મૂકી છે એના સેવનને ઘટાડે છે. અને એ પ્રક્રિયા જેમને ઘટાડવાનો નિર્ણયને નિશ્ચિત હોય એને એ ચાલુ કરી દેવી જોઈએ. તો ભલે એક સાથે ન મૂકાય એનો કાંઈ વાંધો નથી, પણ એને એ બાજુનો રસ તોડવો જોઈએ અને સ્વભાવનો રસ કેળવવા પૂર્વક એ રસ એને તોડવો જોઈએ. માત્ર મૂકી દઈએ તો એનાથી કામ આવે એવું ઋષિનો વિષય છે, એ પણ બહુ વિચાર માંગે એવો વિષય છે. કેમ કે ભલે ધર્મના ક્ષેત્રમાં જીવ ગમે તે પ્રકારની પ્રક્રિયા કરે, તત્વજ્ઞાનથી માંડીને કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરે, ત્યાગ વૈરાગ સંયમ તત્વજ્ઞાન શાસ્ત્ર જ્ઞાન આદિ પણ એ સ્વરૂપની ઋષિની ખામી હોય તો એકે પ્રકાર એનો કામ આવતો બધા ઊંડા થઈ ગયા ને કામ. ઋષિ છે આત્માની ઋષિ છે એ એકડો છે, પહેલું પગથિયું છે અને તે સ્વરૂપના નિર્ણયપૂર્વક જાગૃત થાય છે. જો સ્વરૂપના નિર્ણય આત્માની રૂપે જાગૃત નથી તો જેટલું કર્યું એ બધું નકામું ને નિષ્ફળ જીવન સમજી લે. અનંતકાળમાં અનંત વાર જીવ છે, પેલા પાત્રમાં જાય છે. કારણ અંદર જાતું નથી ને અડતું નથી, બાર ને બાર જ રહે છે. કેમ કે ઋષિ એને અંદરમાં પ્રવેશ આપતો, બહારની રીતે અંદરમાં કોઈ આત્મિક ભાવનો પ્રવેશ કરવા દેતો નથી એવો વિષય છે. તેથી રીતિ છે મુખ્યમાં મુખ્ય વાત છે. જેને આત્માની રીતિ છે તે પાત્ર ગણવામાં આવે છે, રીતિ નથી ત્યાં સુધી પાત્રતા પણ ગણવામાં આવતી.